તારીખ 12-8-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 499 અને 500 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 198 મૂળ કેસેટમાં હમિંગનો ખૂબ જ અવાજ આવે છે.
વ્યવસાયમાં વર્તતા માર્ગદર્શન ગ્રસ્ત વ્યવસાય છે, વેપાર ધંધો, ઉદ્યોગ, નોકરી. ખાસ એ વિષય પર અહીંયા માર્ગદર્શન છે. જે વ્યવસાય કરી જીવને ભાવ નિંદ્રાનું થતું નથી તે વ્યવસાય કોઈ પ્રારબ્ધ યોગે કરવો પડતો હોય તો તે ફરી ફરી પાછા હટીને મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું એવું ફરી ફરી વિચારીને જીવમાં ઢીલાપણાથી ઘણું કરીને મને આ પ્રતિબંધ છે એમ ફરી ફરી નિશ્ચય કરીને જેટલો બને તેટલો વ્યવસાય સંક્ષેપ કરતા જે પ્રવર્તન થાય તો બોધનું ફળ ઘણું સંભવે છે. એક જ વાક્યમાં આજે સવા ચાર નીતિ લખી છે. એક પેરેગ્રાફ વાક્ય એક જ છે. જે વ્યવસાય કરતા ભાવ નિંદ્રાનું ઘટવું ન થતું હોય, ભાવ નિંદ્રા એટલે મોહ દર્શન મોહ, મને આનાથી લાભ છે, આ મને લાભનું કારણ છે, આ મને સુખનું કારણ છે, આ મારી જીવાદોરી છે, આ મારું જીવન છે, મારો બધો આધાર આના ઉપર છે, આ બધા પ્રકારના પરિણામ ભાવનિંદ્રામાં સમાય છે. અને જગત આ રીતે ચાલે છે. સ્પષ્ટ રીતે પોતાના પરિણામ અને બીજાના પરિણામમાં આ પ્રકારના ભાવ જોવામાં આવે છે. અને તેથી સર્વસ્વપણે એ વ્યવસાય સંબંધી પ્રવૃત્તિ કરવામાં આવે છે, સર્વસ્વપણે અંગીકાર કરીને. એ પરિસ્થિતિમાં પોતાના નિરાલંબ નિરપેક્ષ તત્વનો અને અનંત સુખ નિધિ, અનંત સુખનું નિધાન, અનંત અનંત દિવ્ય ગુણોનું નિધાન છે એનો આધાર જીવ લઈ શકે નહીં. એનું જે પોતાનું સ્વરૂપ અનંત ગુણ નિધાન, એનું જે પોતાનું સ્વરૂપ, એ સ્વરૂપનો આધાર નથી લઈ શકતો. એનું શું કારણ? સ્વરૂપ તો અસ્થિપણે છે, છતાં આધાર બીજાનો લે છે. એ જીવની ભાવ નિંદ્રા છે. જે નિંદ્રામાં માણસ પડખું ફરે તો ખબર પડતી નથી, હાથ આગો પાછો થાય, માથું આગું પાછું થાય, પગ આગો પાછો થાય, ખબર પડતી નથી. બીજી તો ક્યાંથી ખબર પડે? પોતાના શરીરની પોતાની ખબર પડતી નથી તો બીજી ક્યાંથી ખબર પડે? એમ ભાવ નિંદ્રામાં પોતાને પોતે પોતે ક્યાં નુકસાન કરે છે, પોતાને પોતે કેવી રીતે પોતાને દુઃખ પ્રાપ્ત કરે, એવો ઉપાય કરે છે, એવો માર્ગ સાધે છે, એ પોતાને ખબર નથી પડતી. માટે એને ભાવ નિંદ્રા કહી છે. એ ભાવ નિંદ્રા મટાડવી છે એને ઘટાડવી પડશે, મંદ કરવી પડશે. એનો અનુભવ, એનો રસ પીડ્યા વિના બીજા બધા દોષ ઉભા રહેવાના છે. તમામ પ્રકારના નાના દોષ કે તમામ પ્રકારના મોટા દોષ, સમસ્ત પ્રકારના દોષ ભાવ નિંદ્રાને આધીન છે, દર્શન મોહને આધીન છે. દર્શન મોહ ઘટ્યા વિના કે મીટા વિના કોઈ રીતે બીજા દોષનો સમ્યક પ્રકારે ક્ષય થાય, અભાવ થાય એ સંભવિત નથી, અશક્ય છે. એટલે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓનો અને જે ભાવયોગી સંતો નિર્ગ્રંથ ગુરુઓ છે એ બધાનો પહેલો ઉદ્દેશ દર્શન મોહને નાશ કરવાનો છે. નાના નાના દોષ મટાડીને આવો ભયંકર મોટો દોષ મટાડવા સંબંધમાં ઉપેક્ષા રાખે તો કોઈ દોષ મટવાના નથી. એકે દોષ નહીં મટે, બધા દોષ ચાલુ રહેવાના છે. એટલે પ્રથમમાં પ્રથમ દર્શનમાં કેવી રીતે મટે એ લક્ષ્ય હોવું જોઈએ. એટલે જે વ્યવસાય કરીને સર્વ વ્યવસાયમાં આવી જાય છે, પછી જેને જે પ્રકારનો પૂર્વકર્મનો ઉદય હોય એને તે પ્રકારનો વ્યવસાય હોય છે. એમાં આને આવો કેમ વ્યવસાય છે, આને આવો કેમ વ્યવસાય છે એ પ્રશ્ન નથી. પણ વ્યવસાય કરીને, એટલે કે ગમે તે વ્યવસાય કરીને, કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરે છે માણસ આજીવિકા માટે, ત્યારે ભાવ નિંદ્રાનું ઘટવું એને થતું નથી. એમાં સુખબુદ્ધિ, એમાં આધાર બુદ્ધિ હોવાને લીધે જીવને દર્શન હોવ એમને સાજો રહી જાય છે. બીજા નાના મોટા દોષ કામ ક્રોધ માન માયા લોભ એમ થોડા ઘણા પાતળા પાડે છે, પણ દર્શનનો એવો ને એવો હોવાથી વળી પાછા એ એવાની વાત થઈ જાય છે. અને તે વ્યવસાય પ્રારબ્ધ યોગ્ય કરવો પડે છે, આત્માર્થીને પ્રારબ્ધ યોગ્ય કરવો પડે છે. આત્માર્થી નથી એને કરવો પડતો નથી, પણ એને કરવો જ છે ને કરે છે, બે વચ્ચે આ ફરક છે. સુખ વધારવા માટે, સમૃદ્ધિ વધારવા માટે, અનુકૂળતાઓ વધારવા માટે અને પોતાના આબરુ કુટુંબ પરિવાર આદિ વધારીને પોષણ માટે, રાજીપા માટે, સુખ માટે એને કરવા લાયક છે, કરવા યોગ્ય છે અને કરવો જ જોઈએ એ અભિપ્રાયથી કરે છે. આત્માર્થી જીવને કરવો પડે છે એને છૂટવું છૂટવું થાય છે, તો હું આમાંથી ક્યારે છૂટું, એટલે એને કરવો પડે એવો શબ્દ લીધો. પ્રારબ્ધ યોગે એટલે બીજાના પાસે દીનતાની યાચના કરવી ન પડે એટલા માટે કરે છે, કેમ કે અહીંયા જરા માર્ગ સાંકડો થાય છે. જો દીનતાએ ધર્મ સાધે, યાચના કરીને ધર્મ સાધે, તો પણ માર્ગ માર્ગ ઉપર પગ દેવા બરાબર છે, તો પણ એ માર્ગ નથી, ઉપાય નથી. અને આધાર બુદ્ધિએ એ વ્યવસાય કરે તો પણ એ માર્ગ ન પામે. આમ છે, વ્યવસાય કરવો કે ન કરવો આ સવાલ ઉભો થાય છે. ત્યારે સામાન્ય રીતે સંસારમાં એ વાત છે કે તો ચાલે જ નહીં, કેવી રીતે જીવન ચાલે? જીવન ચાલવાનો સવાલ નથી, મારા પરિણામનો સવાલ છે. ન તો પરિણામ દીનતામાં જવા જોઈએ, યાચનામાં જવા જોઈએ, ન તો પરિણામ આધાર બુદ્ધિએ થવા જોઈએ. તેથી એમ લીધું કે અહીંયા વ્યવસાય કરવો પડે છે પોતાના પરિણામની દવા કરવા માટે, કરવો પડે છે. અને એવું કોઈ પૂર્વકર્મ હોય છે, જેને જે વ્યવસાય કરવો પડે છે એને એ પૂર્વકર્મ છે, તે પ્રકારનું પૂર્વકર્મ છે, એટલે એની ગોઠવણ ક્યાં થઈ તેવા પ્રકારે છે.
અમારે લોકોને ચિંતાના આધારભૂત દૂર કર્યું,
એ તો દર્શનનો સારી રીતે અડ્ડો જમાવીને કામ કરે છે એના જેવી વાત છે. ન તો દીનતામાં આવવા યોગ્ય છે, ન તો આધાર બુદ્ધિમાં આવવા યોગ્ય છે. આધાર બુદ્ધિ એટલે મને એના વગર નહીં ચાલે, હું નહીં જીવી શકું, મારું શું થશે, મારો ધંધો બંધ થશે તો મારું શું થશે. ધંધો બંધ થાય ત્યારની વાત ત્યારે, પણ બંધ થાય એવી કોઈ પોઝિશન ઊભી થાય ને તો પરસેવો છૂટવા માંડે ને કાંઈ છાતીના પાટિયા ઘીસાવા માંડે છે. બંધ તો થાય એવાનું અત્યંત થાય, પણ એમ લાગે કે આમ કદાચ આવી રીતે થાય. આ સરકાર કાયદા કરે છે, આ તો કોઈ એવો પ્રસંગ ઉપસ્થિત થઈ જાય કે જેથી ચાલતો ધંધો બંધ થાય એવી એક દહેશત જ્યાં ઊભી થાય. બંધ કયો ન હોય લ્યો તો કાં તો માણસની છાતી ઘીસાય છે, ને કાં તો પરસેવો વળવા માંડે છે, એટલે મૂંઝવણ થાય છે. બે મૂંઝવણના લક્ષણ છે. આમ તો જુદી જુદી જાતના શારીરિક ચિહ્નો છે જે ઘણી અતિ મૂંઝવણને સ્પષ્ટ કરે છે, વ્યક્ત કરે છે. એ આધાર બુદ્ધિ છે. એટલે એને પરિશ્રમ એટલો કરવો જોઈએ કે મારા પરિણામને યાચનામાં ન આવવા દેવા, કે ન તો મારા પરિણામને આધાર બુદ્ધિ એ કાર્ય કરવું, આ રીતે એને બેલેન્સ કરવું જોઈએ. વ્યવસાય સંબંધીના પરિણામને આ રીતે બેલેન્સ કરવા જોઈએ. કોઈ બી વ્યવસાય હોય, જે જ વ્યવસાય હોય, વ્યાજ નહીં હોય કે પછી મજૂરી નહીં હોય કે ગમે તે પ્રકારની આવક, આવકનું કોઈ પણ સાધન હોય છે. વ્યવસાય એટલે શું છે? આવકનું સાધન છે. જો આવક ન કરે તો જે પરિસ્થિતિમાં જે ભૂમિકામાં ઊભો છે એમાં એને જે કાંઈ જોઈએ, આહાર જોઈએ, પાણી જોઈએ, કપડા જોઈએ, એ કાંઈ જોઈએ, એની ચિંતા કરશે ક્રિયા વગર રહેશે. છઠ્ઠામૃત સ્થાને નિરાજ આહાર લેવા નીકળે છે પણ દીનતા નથી કરતા. પાંચમા ગુણ સ્થાનથી એ વૃત્તિ, પાંચમાના ઉત્કૃષ્ટથી એ વૃત્તિ ખલાસ થાય છે. સ્વભાવની સ્થિરતાને લીધે કેમ દીનતા નથી? કે 46 દોષ રહિત આહાર લઈએ છે એમાં કોઈ દોષની સંભાવના દેખે, શંકા પડે તો પણ એની આહારની વૃત્તિ સ્વભાવ સ્થિરતામાં આવીને ખલાસ થાય છે, અભાવ થઈ જાય છે. જ્યારે એવી પરિસ્થિતિ પોતે વિતરાગતામાં પહોંચ્યો નથી અને પોતાના વિભાવ પરિણામ અનિવાર્ય રીતે ઉત્પન્ન થાય એવું છે, નિવારી શકાય નહીં એ રીતે પોતાની રાગની ભૂમિકા છે, ત્યારે એને એ વ્યવસાય કરતાને આવક મેળવતી વખતે એને વિચારવું ઘટે છે. એ જ વખતે પ્રયોગ કરવાનો છે કે આનો આધાર મને કેટલો છે મારા પરિણામમાં. કાલ સવારે આ બંધ થાય તો મારી સ્થિતિ શું? આ મજૂર લોકો તો પરિશ્રમ કરે છે, દિનતા કરે છે, મજૂર કોઈ મજૂરને રેકડા વાળાને ગોઠવા જાય એ એમ કહેશે કે મારે આ 10 રૂપિયા લેવા છે, એટલે 10 રૂપિયા લેવા છે, મારે પરસેવો પાડીને 10 લેવાના છે, તમે કાંઈ દયાદાન કરતા નથી. ચિંતા કરે છે જે પરિશ્રમ કરી અને આવક કરે છે, ચિંતા કરે છે, જરાય નહીં કરે. એનું કારણ શું છે? એમ પોતાને પણ એ ખ્યાલ આવવો જોઈએ કે મારે મારી જરૂરિયાત માટે કરવું છે, એમાં ચિંતા કરવાનો કોઈ પ્રશ્ન નથી. શા માટે ચિંતામાં આવે એની કાંઈ કરી, ન તો કોઈ બીજાની ચિંતા કે ન તો એની ચિંતા, એ ચીજની ચિંતા મારા નથી, માથે આવી જશે. એની સવારે નીકળ્યો છો તો ઘરેથી ખબર નથી, આપણે ત્યાં તો થોડી આગળ પાછળની 1-2 વર્ષની વ્યવસ્થા છે, 6 મહિનાની પણ વ્યવસ્થા છે એમ સમજો, એને કાલની વ્યવસ્થા નથી. રોજેરોજનો લોટ ને રોજેરોજનું તેલ લઈ જવાનું છે ને રોજેરોજનું મરચું લઈ જવાનું છે. રોટલો બનાવવા માટે તેલ મરચું રોજ રોજ નહીં જવાતું, ચિંતા નથી કરતો કોઈ બીજાને. પણ આ તો લક્ષાધિપતિ હોય કરોડપતિ હોય, પણ એને જો કોઈ રવાનાર હોય તો ગલુડિયાની જેમ પૂછાય, પટપટાવે, સાહેબ 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 કરવા માંડે. હા અરે શેખ સાહેબ, અરે શેખ સાહેબ, તમે કોણ, તમે કોણ, અમે તો બજારમાં જોઈએ છીએ. એવી ચિંતા આવી જાય. કારણ શું? એ ચિંતા આવવાનું કારણ પણ આધાર બુદ્ધિ છે. પોતાની જે આધાર બુદ્ધિ છે કે આનેથી મને સુખ છે, આનાથી મારું જીવન છે, એને લઈને ચિંતા આવે છે. અને જે કાંઈ પોતાનો વ્યવસાય છે એમાં પણ એને આધાર બુદ્ધિ નહીં હોવી જોઈએ. આ પરિણામની દવા કરું છું, એનાથી સુખ છે એ વાતમાં માલ નથી, એ વધે તો સુખ વધે એ વાતમાં પણ માલ નથી. પોતાને અભિપ્રાય તો કરવો પડે. એટલે એને ભાવ નિંદ્રાનું ઘટવું કહ્યું છે. જ્યાં દર્શન મંદ થાય છે એ પ્રકારે આધાર બુદ્ધિના પ્રયોગથી મને કેટલો આધાર વર્તે છે, એનો આધાર વર્તે છે એ શું કરું છું. આધાર બુદ્ધિના પરિણામ એટલે શું? એને અહીંયા અવતરણ ચિહ્નમાં મૂક્યા છે. ક્યાં અવતરણ ચિહ્નમાં મૂક્યા છે? મૂક્યા છે મોટું ભયંકર હિંસા વાળું દુષ્ટ કામ કયા કરું છું. શું કર્યા કરું છું? ભયંકર હિંસા વાળું દુષ્ટ કામ કરું છું. એ ભાવ નિંદ્રાના પરિણામ છે. નીતિથી કરતો હોય તો પણ અનિતિનો તો પ્રશ્ન જ નથી. અનિતિ કરે એનો તો અહીંયા ક્લાસ જ નથી. એ તો ઉપર લઈ લીધું 496માં. એને તો એ આધાર જ નથી, મૂળ આધાર જ નથી. ધર્મ કરવા માટે એની પાસે કોઈ આધાર નથી, એટલે એને તો ધર્મમાં કોઈ આધારે થવાનો પ્રશ્ન જ નથી. પણ નીતિથી કરે એની વાત છે. તો એને એમ કહે છે કે ત્યાં પણ એને જીવનની આધાર બુદ્ધિ છે. જીવનની આધાર બુદ્ધિ હોય તો ભાવ નિંદ્રા નહીં ઘટે. એ આજે નહીં કાલે ચિંતામાં આવ્યા વિના રહેશે નહીં. એ ચિંતામાં આવે એ તો બે સાથે જ રહે છે. બે થાય છે પણ એ બે સાથે જ થાય છે. બે ભાવ નિંદ્રાનું દર્શન મૂળનું જ એ ઉત્પાદન છે ખરેખર તો. એટલે બંને થવાના. જ્યાં આધાર બુદ્ધિ થઈ ત્યાં ચિંતા આવ્યા વિના રહેશે ને, ચિંતા કરશે. અનુકૂળતા પ્રતિકૂળતા થવાની છે, ઓછા વત્તા પણ થવાનું છે. એક સરખો તો ઉદય ચાલવાનો જ નથી, કોઈને ચાલતો નથી. બસ એ જ વખતે વિચારવાનું છે કે આનો આનો આધાર છે, આના આધારે જીવવાનું થાય છે. કેમ થાય છે? એનું સુખનું કારણ છે, એનું એ જીવનનું કારણ છે, એ ટકવાનું કારણ છે, જીવવાનું કારણ છે, શું કારણ છે? તપાસો પોતાને. એ નહીં હોય તો મારું જ્ઞાન તત્વ નહીં હોય, મારું જ્ઞાન સ્વભાવે આત્મતત્વ નહીં હોય, શું થશે? કે કાંઈ એને આંચ આવે એવું નથી. આત્મતત્વને કોઈ પરમાણુના હોવા નહીં હોવા માટે, આવવા નહીં આવવા માટે એને કાંઈ થવાનો પ્રશ્ન નથી, એને આંચ આવે એવો પ્રશ્ન નથી. ઉપરની ભૂમિ જેવું છે, ભૂમિ છોડીશ પડીશ ને મરી જઈશ. ખરેખર તો ભૂંગળી છોડે એ ગગન વિહારી છે, ઉડી શકે એવું છે ગગનમાં, આકાશમાં. બસ આવું છે. જીવને પોતાનું સામર્થ્યનું ભાન થાય, કોઈના વિના પણ મારે ચાલે એવું છે, કોઈની મને જરૂર નથી. જેને શ્વાસોશ્વાસની પણ જરૂર નથી. શ્વાસોશ્વાસ તો પ્રાણ કહેવાય છે ને, નાડીના ધબકારાની પણ જેને જરૂર નથી એવું જીવ તત્વ છે. એને સંભાળવું પડે છે, એ રીતે અભિપ્રાયને કેળવવો જોઈએ છે. અને ત્યારે દર્શનનું મંદ એવું વિશે છે. જો વ્યવસાયી જીવને માર્ગદર્શન થાય જે કોઈ પ્રારબ્ધ યોગે વ્યવસાય કરવો પડતો હોય કે પોતાના રાગને કારણે કરે છે, સુખને કારણે નહીં, આધારને કારણે નહીં, જીવનને કારણે નહીં. રાગ ઘટાડવો છે, રાગ છે ત્યાં સુધી નહીતર બિલકુલ કરવાનો અભિપ્રાય નથી. તો તે માટે ફરી ફરીને પાછા હટીને એટલે ભાવમાં મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું એવું ફરી ફરી વિચારીને, એવું વારંવાર વિચારીને, અને જીવમાં ઢીલાપણાથી જ ઘણું કરીને મને આ પ્રતિબંધ છે, મારી શિથિલતાને લઈને હું આમાંથી પાછો હટી શકતો નથી. એ મારું ઢીલાપણું છે, મારી શિથિલતા છે, મારો દોષ છે, એ રીતે પોતાના દોષને મુખ્ય કરે છે. આત્માના પ્રાણની હિંસા છે, જ્ઞાન અને સુખને આવરણ કરે છે, જ્ઞાન અને સુખનો નાશ કરે છે, એ આત્માના પ્રાણનું ખૂન છે, એટલે એને ભયંકર હિંસા કહીએ. એમ કહે ભયંકર હિંસા કહીએ. આ કારખાનું માંડે હિંસા થાય છે એ વાત નથી. અહીંયા પોતાના આત્માના ભાવ પ્રાણને, જ્ઞાનને અને સુખને હણે છે. વ્યવસાયની આધાર બુદ્ધિને લીધે એ પોતાના જ્ઞાનને અને સુખને હણે છે. એમ છે ખરે. એવું ફરી ફરીને વિચારીને અને જીવમાં ઢીલાપણાથી ઘણું કરી મને આ પ્રતિબંધ છે એટલે હું એમાં રોકાઈ ગયો છું, અટકાઈ ગયો છું, એ મારી શિથિલતાને લઈને હું રોકાયેલો છું, એમ ફરી ફરી નિશ્ચય કરી જેટલો બને તેટલો વ્યવસાય સંક્ષેપ કરતા જવો, પ્લાનિંગ કરી નાખું વ્યવસાયનો. વ્યવસાયથી છૂટવા માટે એને સંક્ષેપ કરતા જવું, કેવી રીતે આ ઘટાડવો, કેવી રીતે ઓછો કરવો છે વ્યવસાય, એને ઘટાડતા જવું, પોતે હટતા જવું, એમાંથી ખસતા જવું, એ રીતે પ્રવર્તનું થાય તો જે કાંઈ બોધ છે શાસ્ત્રનો કે શ્રી ગુરુનો એની અસર થવાનો સંભવ છે. વ્યાખ્યાન બરાબર સાંભળે, શાસ્ત્ર વાંચન બરાબર કરે, પૂજા ભક્તિ બરાબર કરે અને ધંધામાં એટલો જ રસ લઈને પાછો ઝંપલાવે, દુકાને જાય કે ઓફિસે જાય કે જ્યાં વ્યવસાયનું સ્થળ હોય ત્યાં જાય, ત્યાં એકાકાર થઈને એ જ પ્રમાણે પૂર્વવત પ્રવર્તે, તો એને એ વાંચન શ્રવણ કોઈની અસર થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અહીંયા જે ઉપદેશ સાંભળ્યો એની અસર એના ચાલતા વ્યવસાયમાં આવવી જોઈએ, સીધી વાત આ છે. કેમ કે એનો ઉદય છે, જેનો જે વ્યવસાય છે તેનો ઉદય છે પ્રારબ્ધ યુગે, તો એનો ઉદય છે ત્યાં એની અસર કેટલી આવી છે એના ઉપર બધો આધાર છે. એની અસર આવે તો એને સંક્ષેપ કર્યા વિના, એને સંક્ષેપે જ સંક્ષેપે આત્મહિત માટે સમય કાઢીને એનો સંક્ષેપ કરે જ કરે. અમારે તો 8 વાગ્યાથી ગરાગી ચાલુ થઈ જાય, 7 વાગ્યાથી અમારે તો વહેલા જઈને દુકાન ઉગાડવી પડે. એને પુણ્યનો પણ ભરોસો નથી કે બાકીના દિવસ દરમિયાનમાં મારા પ્રારબ્ધમાં હશે એ આવી જવાનું છે. દુકાન ખોલીને બેસવાથી કે કોઈને બોલાવવા જવાથી કોઈ આવવાનું નથી, આવે છે એ સ્વયં જ આવે છે, પોતાની મેળે આવે છે.
ફેક્ટરીવાળાની તો આટલી બધી જોઈ
વિચારવા જેવું નથી. કોઈ પણ રીતે આત્મહિત માટે સમય ફાળવવાની વ્યવસ્થા કરવી એ પોતાના હાથની વાત છે. આદિત્ય બિરલા છે ને, આપણા મોટો ઉદ્યોગપતિ ગણાય છે હિન્દુસ્તાન, કેટલી ફેક્ટરી છે, એટલી ફેક્ટરીઓ છે કે એક દિવસ માટે પણ એક ફેક્ટરીમાં ન જઈ શકે, કેમ કે હિન્દુસ્તાનની બહાર એના કારખાનાઓ છે, મલેશિયાને આપણા આફ્રિકામાં વધારે. એક ફેક્ટરી વાળો ઘૂંચાઈને આખે આખો અંદર ઓરાઈ જાય, અને સેંકડો ફેક્ટરી વાળાને ત્યાં જવાની જરૂર નહીં, તો એને વ્યવસ્થા કરતા આવડું ન આવડું. જેટલો એ એક ફેક્ટરીમાં માથો મારે છે, એટલો જો 125 ફેક્ટરીમાં માથો મારે તો એની દશા શું થાય, સિવાય પાગલ કાંઈ ન થાય. એની વ્યવસ્થા ગોઠવે, એક જ જગ્યાએ ઘરે બેઠો બેઠો ચલાવે, ઓફિસે ન જાય તો પણ ચાલે, જાય ઓફિસે નથી જતા, જાય કે ન જાય બધી વ્યવસ્થા રાખે. કેવી રીતે રાખે? હોય સંસારિક કાર્યો માટે પણ એવી રીતે વ્યવસ્થા થઈ શકતી હોય તો આત્મહિતનું તો સર્વોત્કૃષ્ટ કાર્ય છે. થાય કે ન થાય? થાય કે ન થાય? અને છતાં સર્વજી તો 12મીને જે આવવાનું છે એ જ આવવાનું છે. એને કઈ 125 ફેક્ટરી કમાઈને દેતી નથી, એમાં એના પ્રારંભ પ્રમાણે કેટલાકમાં નુકસાન જાય છે ને કેટલાકમાં સફળ થાય છે. એમ અહીંયા સવારથી સાંજ સુધીમાં જે આવવાનું છે ને 12મીને જે આવવાનું છે એ નક્કી જ થયેલું છે. તને વિશ્વાસ છે કે કંઈ? નહીં, બીજી વાત છે, તારો ભાવ નિંદ્રા ઘટાડવા માટે, દર્શનો ઘટાડવા માટે, તારા આત્માને દુર્ગતિમાંથી બચાવવા માટે તારે કંઈ કરવું છે કે આ સર્વસ્વ આ થઈ પડ્યું છે? આટલું જ વિચારવાનું છે. પોતે પોતાને પૂછીને પોતાના આત્માને સંબોધન કરવાનું છે કે તારે દુર્ગતિમાંથી બચવા માટે જિંદગી આખી દેહાર્થે જ વ્યતીત કરવાની છે? કેમ કે આખી જિંદગી ક્યારે કે ગમે ત્યારે તો સ્વિચ ઓફ થઈ શકે છે. એટલે એમ માને કે હજી ઉંમર નાની છે તો એવું તો કંઈ કામ આવવાનું નથી, આખી જિંદગી થઈ જશે ઓફ, સ્વિચ ઓફ થઈ ગયું. એટલે ચાલતી પરિસ્થિતિમાં કેટલો સમય તું ફાળવે છો એટલું તારે જોવાનું. જીવન ગમે તેટલું લાંબો હોય કે ટૂંકો હોય, અને વ્યવસાય કેટલા વર્ષ સુધી કરવો પડશે કે નહીં કરવો પડે એ અનિશ્ચિત છે. તું અત્યારથી આજના દિવસથી તું કેટલો સમય કાઢે છો આ જોવાનું છે. રોજ તારો કેટલો સમય જાય છે તારા આત્મહિતના વિચાર અર્થે, એ સંબંધીના પરિણામ કેળવવા અર્થે, એ સંબંધીના પ્રયોગ થવા અર્થે તારો સમય કેટલો જાય છે આટલું વિચારવાનું. નહીતર બીજી પરિસ્થિતિ એવી છે કે આ તો ઓલા બળબળતા ઉનાળામાં થોડીક ફરફર આવે ક્યાં ઉડી જશે, ઉપદેશ સાંભળેલો વાંચેલો કલાક ક્યાં ઉડી જશે કાંઈ ખબર પડશે એને, એ પરિસ્થિતિ. એ અભિપ્રાયથી વ્યવસ્થા ન વિચારે તો કોઈ રીતે બોધનું સફળ થવું સંભવ તો નથી. જો એટલી ગંભીરતા નહીં આવે તો ચાલતો વ્યવસાય તો છોડી શકીશ નહીં, અથવા એ સંબંધીના જે તારા પરિણામ છે એ પરિણામમાં ફેર નહીં પડે, અથવા એમાં સંક્ષેપ કરવો છે વિચાર કરીને એ સંક્ષેપ નહીં કરી શકતો. હા, એ તો બાહ્ય પ્રભાવનાની વાત છે. એ તો જે મુમુક્ષુ જીવ પોતાના પેટમાં રોજ 2 ટાઈમ નાખે છે, 3 ટાઈમ નાખે છે કે નહીં, એને દેવગુરુ શાસ્ત્ર માટે એ અર્થવ્યવસ્થાનો કોઈ અંશ ગોઠવો છે કે નહીં જીવનમાં? એટલે દેવગુરુ શાસ્ત્રની જરૂર નથી, પણ આવો નિર્દોષ માર્ગ, આત્માને સંસારથી તારવાનો જે માર્ગ છે, એ માર્ગના જે બાહ્ય સાધનો છે એ બાહ્ય સાધનો સંબંધીની અર્પણતા છે, દેહ પ્રત્યે અર્પણતા છે, કુટુંબ પ્રત્યે અર્પણતા છે, તો ધર્મ પ્રત્યે તને કોઈ અર્પણતા છે? તો એની હદા હોવી જોઈએ કે થોડું પેટમાં ઓછું, ખીચડી ઓછી જાય તો વાંધો નહીં, સુખડી નહીં હોય, ખીચડી પેટમાં થોડી ઓછી જાય તો વાંધો નહીં, પણ એમાંથી બચાવીને આ માર્ગમાં કાંઈક ને કાંઈક પાય પૂછો પણ મારે નાખવો છે. એ વાત એટલી તો બાહ્ય ધર્મની લાગણી હોય છે, અંદરની તો વાત જુદી છે. સુખડી તો સુખી માણસોને હોય છે, એને તો આપવાનું હોય જ, ક્યાં પ્રશ્ન છે? સુખડી ખાવાવાળા તો દે, ખીચડી ખાવાવાળા પણ દે, એમ કેમ છે? જેને ઘી ને ગોળ ની સુખડી બનાવી છે તો આપણે એમાં શું નવાય છે? ખોજા લોકો તો બધા દાળિયા સુંદાળિયા નો ધંધો કરે, સુંદાળિયાની લારી લઈને નીકળે ગામડામાં, શાકભાજી ની લારી લઈને નીકળે, ડુંગળી બટેટા વેચવા નીકળે એ લોકો. એ ચાર મિલની લારી ફેલાવવા વાળો સાંજે ઘરે ખીચડી માટે પેલા મોદીખાના માટે જે પ્રોવિઝન સ્ટોર હોય ને એને ત્યાંથી એના ઘરે ખીચડી રાંધવા માટે લઈ જાય કે ભાઈ એક શેર ખીચડી દે. શેર ખીચડીની એને જરૂર ન હોય, પણ એમાંથી મોટી ખીચડી ખોજાખાનામાં નાખવા જાય, પછી બાકીની ખીચડી ઘરે જઈને રાંધે. હા, આ લોકોનો સંપ્રદાયમાં છે એ વાત. જે આદાખાની ખોજા છે, ગામે ગામનું દાન જેટલું ખોજા સ્થાનામાં આવે એ બધું એને આદાખાન ને પહોંચે છે. આદાખાન કોઈ પરસેવો પાડતા નથી, એ તો એક બાદશાહ છે. એ લોકો તો એને પરમેશ્વર ગણે છે, હાજર ઇમામ એટલે પ્રગટ પરમેશ્વર ગણે છે. એને તો વૈભવ જ છે એટલો, પણ એ વૈભવ ક્યાંથી આવેલો છે? એ કોઈ પોતે કમાણા છે એવું નથી. હવે તો બધા પૈસા ઘણા વધી ગયા, એટલે બેન્કિંગ ને બીજું ને ત્રીજું ને બધું ઘણું કરે છે. એ તો વ્યવસાય કરે છે, હોટલ ચલાવે, કાંઈક કરે, નીચેના માણસો જ બહુ પૈસામાંથી પૈસા ઉત્પન્ન કરવાનું કરે છે, પણ એ પોતે તો ક્યાંય કરતા નથી. જે સંપત્તિ ભેગી થઈ છે એ દુનિયાભરના ખોદાઓની કમાણીમાંથી ત્યાં પહોંચેલું છે, એનું દાન પહોંચેલું છે. પછી એ શું કરે? વધારે લોકપ્રિયતા કેળવવા માટે, ગરીબ વર્ગ માટે એમાંથી પાછું દાન ફાળવે છે કે ભાઈ ચાલો અહીંયા મકાનોની યુઝ ના કરો, આમાં આપણા જે ગરીબ ખોજાઓ છે એને ઓછા ભાડાની ચાલી કરી દો, એને રહેવા માટે આશ્રય કરી દો, ખુલાણો કરી દો, અને કોઈને ઉદ્યોગ જોતો હોય તો લોન આપો, આમાંથી આમ કરો તેમ કરો, ધંધા માટે લોન આપે, ઉદ્યોગ માટે લોન આપે, પણ એ ક્યાંથી આપે છે? એ લોકોની એ ભાવના હોય છે, આપણા પરમેશ્વરને આપણે કંઈક પહોંચાડવું જોઈએ. આપણે રોજ ખીચડી ખાતા હોય તો એને મોટી ખીચડી પણ એને પહોંચાડવી જોઈએ, પણ એને એ પરમેશ્વરને પહોંચાડવું છે, આ પોતાના અંદરના પરમેશ્વરને કાંઈ પહોંચાડવું નથી. આ પરિસ્થિતિ છે, એટલી તો એ લોકોમાં સમજણ છે. આવો નિર્દોષ માર્ગ છે, આવો વિતરાગ માર્ગ છે, આવો નિર્ગ્રંથ માર્ગ છે, જે નિષ્પ્રયી મહાત્માઓનો આ માર્ગ છે, એના પ્રત્યે જીવોને અર્પણતા નથી. એ સંપ્રદાયમાં આવેલા એની નજીક આવેલા જીવોને અર્પણતા નથી. ઓલા લોકોને અર્પણતા છે જેને કાંઈ સમજણ નથી, એટલી એમ શ્રદ્ધા છે કે અમારા હાજર ઇમામ છે, એને આટલી અર્પણતા છે. અને અહીંયા આવો સુંદર માર્ગ છે, નિર્દોષ માર્ગ છે, એમાં જીવને અર્પણતા આવતી નથી. તો પછી એમાંથી અધોગતિ ન થાય તો થાય શું? એકનું પેટ ભરે તો થાય શું એમાંથી? જે માર્ગમાં પરિગ્રહને દોષ ગણવામાં આવ્યો છે, નિષેધ કરવામાં આવ્યો છે, અને એ પરિગ્રહ પૂર્વકર્મને લઈને આવી પડ્યો હોય તો પણ એમાંથી એને દેવું માર્ગમાં. પૂર્વ પુણ્યથી આવેલી સંપત્તિને આવે છે બધાને, પૂર્વ પુણ્યથી પરિશ્રમથી આવે છે, એમાં કઈ માર્ગ નથી. તો એ માર્ગમાં એનો વ્યય કરવો, સન્માર્ગે એનો વ્યય કરવો, એટલે તો લોભની પરિભાષા આપણે ત્યાં શું છે, નિયમ સાધમાં આ સૂત્ર આવ્યું છે. યોગ્ય સ્થાનમાં ધનના વ્યયનો અભાવ એને લોભ કહેવામાં આવે છે. શું? યોગ્ય સ્થાને ધનના વ્યયનો અભાવ એનું નામ લોભ છે. અયોગ્ય સ્થાનમાં વ્યય કરે એ વાત પણ દોષિત છે, યોગ્ય સ્થાનમાં ન કરે તો એ વાત દોષિત છે. આવી રીતે પરિભાષા કરી છે. જો કેટલી પરિભાષા નિર્દોષ છે કે કોઈ પડખે છે એને બાધા ના આવે પછી. સિદ્ધાંતિક વાત કરીએ ને, સિદ્ધાંત બાધા રહિત હોય છે એ આનું નામ છે. આને બાધા નથી આવતી આ વાતને. નિયમસારની અંદર આ વાત આવી છે. નિશ્ચયનું શાસ્ત્ર છે ને આ વાત, વ્યવહારની છે. ઉત્કૃષ્ટ નિશ્ચયનું, જોરદાર નિશ્ચયનું શાસ્ત્ર છે, જેમાં મોક્ષની પર્યાયને, ક્ષાયિક પર્યાયને, પરગ્રહમ પરભાવમ જેમ કહ્યું ત્યાં પછી આ વાત પણ નાખી છે. લોભની આવી વ્યાખ્યા સાંભળી હતી.
વધારે
મહેનત કરીને કમાઈ એને લોભ કહે છે. હા, એને લોભ કહે, બહુ મેળવવું હોય એને લોભ કહે છે, બહુ મેળવવાની વૃત્તિ એમ આવે છે. એ પૂર્વકર્મ એને કાંઈક ને કાંઈક તો આવે છે, માણસને પેટ ભરે છે એને કાંઈક ને કાંઈક તો મળે છે. પણ યોગ્ય સ્થાનમાં એને જો વ્યય કરવાનો ભાવ ન આવતો એ જ અનંતાનુબંધીનો લોભ છે. ચિત્તનો લખવા વગેરેમાં વધારે પ્રયાસ થઈ શકતો નથી, તેથી પત્તું લખ્યું છે, આ પુષ્કળ લખ્યું છે. એનું કારણ એ છે કે બહુ લખવાનો અમારા ચિત્તમાં અવકાશ નથી, એટલે પુષ્કળથી પતાવ્યું છે. હવે 500મો પત્ર છે, લેલુજી ઉપરનો પત્ર છે. શ્રી સૂર્યપુરે સ્થિત, સૂર્યપુર એટલે સુરત, સુરતને સૂર્યપુર પણ કહે છે, જેમ આપણે સ્વામગઢને સુવર્ણપુર કહે છે, ખંભાતને સ્તંભતીર્થ કહેતા હતા એમ સુરતને સૂર્યપુર કહે છે. ઈચ્છા પ્રાપ્ત, શુભેચ્છા પ્રાપ્ત, કેટલું વિશેષણ, ક્યાં વિશેષણ સૌભાગભાઈનું, ક્યાં વિશેષણ. આ તો સાધુ છે, દીક્ષાધારી છે, શુભેચ્છા પ્રાપ્ત એટલું જોઈએ. તમારી ઈચ્છા શુભ છે, તમારી ઈચ્છા જે છે એ કાંઈક આત્મવિચાર બાજુ વળી છે, એટલે શુભ ઈચ્છા લીધી. અત્રે ઉપાધિરૂપ વ્યવહાર વર્તે છે, મુંબઈથી પોતે લખે છે. ઘણું કરી કરી આત્મસમાધિની સ્થિતિ રહે છે. ઉપાધિરૂપ વ્યવહાર વ્યવસાય હોવા છતાં આત્માની અંદરમાં આત્મસભા સમાધિની સ્થિતિ રહે છે, આંદરની પરિણતિ છે. તો પણ તે વ્યવહારના પ્રતિબંધથી છૂટવાનું વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. એમ નથી કે અમારી પરિણતિ સલામત છે માટે અમે વ્યવહારમાં ઊભા છીએ એનો અમને વાંધો નથી, એમ નથી પરિણામ આવતા. આત્મસ્થિતિ આત્મસમાધિ બરાબર જળવાયેલી હોવા છતાં પણ વારંવાર એવા વિકલ્પને વિચારો થયા કરે છે કે આ વ્યવસાયમાંથી ક્યારે અમે છૂટીએ. એ પ્રારબ્ધની નિવૃત્તિ થતા સુધી એવો પૂર્વકર્મનો ઉદયમાન જે પ્રારબ્ધ છે તેની નિવૃત્તિ થતા સુધી તો વ્યવહારનો પ્રતિબંધ રહેવો ઘટે છે, ત્યાં સુધી રહેશે. પૂર્વકર્મ અમારા બાંધેલા અપરાધથી, અમારા કરેલા અપરાધથી બાંધેલા પૂર્વકર્મ છે, એ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી વ્યવસાયમાં જોડાવવું પડશે, અનિચ્છાએ પણ જોડાવવું પડશે એવો ખ્યાલ છે. માટે સમચિત થઈ સ્થિતિ રહે છે અને તેથી એટલી બધી આકુલતા થતી નથી. વિકલ્પ છૂટવાનો આવે છે કે અહીંયાથી મુક્ત થઈએ, છતાં પણ પોતાના જ બાંધેલા કર્મને લઈને વ્યવસાય હોવાથી સમાધાન પણ રહે છે, સમચિત પણ રહે છે. ત્યાં પૂર્વકર્મને ભૂલવા સિવાય બીજો ઉપાય નથી. તમારું લખેલું પત્ર એક સંપ્રાપ્ત થયું છે. યોગ વાસિષ્ઠાદિ ગ્રંથની વાંચના થતી હોય તો તે હિતકારી છે. યોગ જૈનના સાધુ છે એને વેદાંતનો ગ્રંથ વાંચવો હિતકારી છે એમ કહ્યું છે. એનો બીજો અર્થ એ થાય છે કે સત્પુરુષની આજ્ઞાએ જે કાંઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો તે આત્માને નુકસાનનું કારણ થવાનું નથી. સત્પુરુષની આજ્ઞા બાળીને ઊંચામાં ઊંચા જૈનના પરમાગમ અધ્યાત્મ ગ્રંથો વાંચે પણ સત્પુરુષની આજ્ઞાએ ન રહે તો એ ઉચ્ચ કોટીના પરમાગમ ગ્રંથો પણ એને લાભદાયી થવાના નથી. આ મુમુક્ષુની મર્યાદા છે. સત્પુરુષની આજ્ઞાએ અન્ય મતિના શાસ્ત્રો વાંચે તો નુકસાન ન થાય અને સત્પુરુષની આજ્ઞા બહાર લઈને જૈન મતના ઊંચામાં ઊંચા શાસ્ત્ર વાંચે તો નુકસાન થાય. આજ્ઞાએ આણાએ ધમો આજ્ઞાએ ચાલે એમ કહે છે. તને તારી ખબર નથી કે તું ક્યાં ઊભો છો, તને કયો રોગ થયો છે, તારે શું દવા કરવી છે, તારું નિદાન શું છે, તને કાંઈ ખબર નથી. હું આજ્ઞાએ ચાલ એટલો તારો ધર્મ છે, બચવું હોય તો બીજો ઉપાય નથી. એટલે કહ્યું કે યોગ વાસિષ્ઠાદિ ગ્રંથની વાંચના થતી હોય તો તે હિતકારી છે. તમારા માટે અત્યારે આ દવા બરાબર છે એમ કે છે. યોગ વાસિષ્ઠ વાંચવી તમારા માટે દવા બરાબર છે. હવે એક ગ્રંથ તો શેનો છે? વૈરાગનો ગ્રંથ છે. આ પોતે એમને બનતા સુધી બહેસ કરી હતી લલ્લુજીને ગ્રસ્ત અવસ્થામાં. એ જમાનામાં તો શું હતું કે એક સ્ત્રી પરિણામ કંઈ સંતાન ન થાય તો બીજી સ્ત્રી ને સમાજની અંદર વ્યવસ્થા હતી, બીજી સ્ત્રી પણ પરણેલી. એ આપણે કંઈ કહેવાય ને આ એની શોખ છે, શોખ કે છે એમ કહેવાતું હતું. તમારે હિન્દમાં એનો શબ્દ છે. બીજી પણ બીજી પત્ની હોય ને તમે તો એવી રીતે હતું એમ કહે. પછી કોઈ માંદગીમાં સપડાઈ ગયા હતા એમાંથી વૈરાગ થયેલો, દીક્ષા લઈ લેવી છે. વટામણના થયા આગળ જતા દીક્ષા લઈ લીધી હતી, કુટુંબ પરિવાર હતો ને દીક્ષા લઈ લીધી હતી. એનો વૈરાગનો ગ્રંથ આપે છે. વૈરાગી જીવને વૈરાગનો ગ્રંથ વાંચવાનો કહે છે. જિનાગમમાં પ્રત્યેક આત્મામાંની પરિણામમાં અનંત આત્મા કયા છે? હવે આ ગ્રંથમાં આ પત્રમાં જિનાગમ અને વેદાંતની તુલના કરે છે. આગળ પણ કરશે પણ આ પત્રમાં એમને વેદાંતનો ગ્રંથ વાંચવા કીધો છે એટલે થોડી સિદ્ધાંતની ચર્ચા કરી છે. અહીંયા કે જિનાગમમાં પ્રત્યેક આત્મા માન્યો છે સંખ્યાએ, દરેક આત્મા સ્વતંત્ર, જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે એવું છે, કોઈ કોઈના આધારે કોઈનું અસ્તિત્વ નથી એમ પ્રત્યેક આત્મા માની. પરિણામમાં એટલે રિઝલ્ટેડ સરવાળે અનંત આત્માઓ કયા, આ પ્રત્યેક આત્મા માનીને અનંત આત્માઓ કયા છે. અને વેદાંતમાં પ્રત્યેક કહેવામાં આવીને સર્વચેતન સર્વત્ર ચેતન સત્તા દેખાય છે તે એક જ આત્માની છે. અમે બધા અંશો જુદા જુદા પણ એક ચેતન સત્તાના તમે અંશો છો. જિનાગમમાં પ્રત્યેકની સત્તા ભિન્ન ભિન્ન સ્વતંત્ર. જરા કહે છે કે એક સર્વવ્યાપક પરમ બ્રહ્મ છે એના બધા અંશો છે તમે બધા. એટલે સત્તા એક છે અને તમે પ્રત્યેક જુદા જુદા છો, એક સત્તાના તમે પ્રત્યેક અંશો છો. એવી રીતે એક જ આત્માને માને છે અને આત્મા એક જ છે એમ પ્રતિપાદન કર્યું છે. બ્રહ્મ એક છે ત્યાં બ્રહ્મ શબ્દનો પ્રયોગ વધારે છે. જીવ આત્મા એ શબ્દનો પ્રયોગ છે પણ શાસ્ત્રીય પરિભાષામાં બ્રહ્મ અને પરમ બ્રહ્મ એવા શબ્દનો વધારે એમ પ્રતિપાદન કર્યું છે. તે બે વાત મુમુક્ષુ પુરુષે જરૂર કરી વિચારવા જેવી છે. સિદ્ધાંતિક વાત હોવાથી મુમુક્ષુએ તેનો વિચાર કરવા જેવી તો જરૂર છે. જરૂર શબ્દ વાંચ્યો છે.
એમાં ગમે તેમ ચલાવો એમ નથી કીધું, તે જરૂર વિચારવા વિચારવા. અને યથા પ્રયત્ને તે વિચારીને નિર્ધાર કરવા યોગ્ય છે અને એનો નિર્ણય કરવા યોગ્ય છે કે એક આત્મા છે કે અનેક આત્મા છે, એનો નિર્ણય કરવા યોગ્ય છે. એ વાત મેં સમજે છે એટલે ચોક્કસપણે નિશંકપણે એનો નિર્ણય થવો જોઈએ. તથાપિ તેમ છતાં જ્યાં સુધી પ્રથમ વૈરાગ્યને ઉપશમનું બળ દ્રઢપણે જીવમાં આવ્યું ન હોય, હવે શું કહે છે કે એવો સિદ્ધાંતનો નિર્ણય કરતા પહેલા એવી દશામાં એ નિર્ણય કરવો એમ કહે છે કે જ્યાં સુધી પ્રથમ વૈરાગ્યને ઉપશમનું બળ દ્રઢપણે જીવમાં ન આવ્યું હોય ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે સંચળપણું થાય. બહુ નાળ પકડી છે સુધીની તે વિષય કસાયમાં રચ્યો પછો પીડ્યો હોય અને આ સિદ્ધાંત વિચારવા જાય તો એ સિદ્ધાંતનું નિર્ણય કરતા એની ચંચળતા વધશે. ચંચળતા વધીને શું કરશે કે ખંડન મંડન માન કરશે, એની ચંચળતાનો પુરાવો. એને એક જ આત્મા છે, અનેક આત્મા માને છે, તે મીઠા દ્રષ્ટિ છે, ગ્રહિત મીઠા દ્રષ્ટિ છે, સ્નાન તેથી જ્યાં સુધી પ્રથમ વૈરાગ્યને ઉપશમનું બળ દ્રઢપણે જીવમાં આવ્યું ન હોય ત્યાં સુધી તે વિચારથી એ તો વિચાર જ છે, એને કાંઈ એ સિદ્ધાંતિ બીજો લાભ નથી થયો. વિચાર જ છે એ તો માત્ર એ વિચાર છે, એનું ચિત્ત સમાધાન થવાને બદલે ચંચળપણું થાય છે, લાભ થવાને બદલે નુકસાન થાય છે. સિદ્ધાંત જ્ઞાન વિચારતા એને લાભ થવો જોઈએ, એના બદલે નુકસાન થાય છે. આ એક પ્રયોજન મુદ્દો છે, એનું ધ્યાન ખેંચ્યું છે કે સિદ્ધાંત જ્ઞાન જીવે કઈ પરિસ્થિતિમાં વિચારવા યોગ્ય છે. એમને એમ જો વિચારે તો લાભ થવાને બદલે અવશ્ય નુકસાન થાય. આ એક બહુ મહત્વની વાત જીવે કરી છે અને આ આ જગ્યાએ આ વાત જે મહત્વથી કરી છે, જે પડખા ઉપર જે દ્રષ્ટિકોણ ઉપર ધ્યાન ખેંચ્યું છે એ દ્રષ્ટિકોણ ઉપર આપણા વર્તમાન સમાજમાં લગભગ ધ્યાન કોઈનું નથી. કોકનું ધ્યાન હશે અપવાદરૂપે, એ પરિસ્થિતિ આપણા સમાજની છે કે કઈ પરિસ્થિતિમાં સિદ્ધાંત વિચારવો યોગ્ય છે. એ પરિસ્થિતિમાં આવ્યા વિના સિદ્ધે સિદ્ધો સિદ્ધાંતની ચર્ચા સિદ્ધાંતનો અભ્યાસ જીવ કરવા લાગી જાય છે એ લાભને બદલે નુકસાનને નોતરી દે છે. આ પરિસ્થિતિ બહુ બધાની વાત કરી છે, ખાસ કરીને આપણા માટે આ બહુ બધાની વાત છે એમ સમજવા જોઈએ. અને તે વિચારનો નિર્ધાર પ્રાપ્ત થતો નથી, એનો જે લાભ થવો જોઈએ નિર્ણય થઈને એ ખરેખર નિર્ધાર આવતો નથી. તથા ચિત્ત વિક્ષેપ પામી એવો વિક્ષેપ ચિત્તમાં ઉભો થાય છે કે યથાર્થપણે પછી તે વૈરાગ્ય ઉપશમને ચિત્ત ધારણ કરી શકતો નથી. જે ભૂમિકામાં આવીને સિદ્ધાંત સમજવો જોઈએ એ ભૂમિકામાં જ ન આવી શકે, પછી શુષ્કતામાં વધારે રહી જાય. એટલા માટે ખાસ કરીને બીજી બહેનશ્રી છે એમના વક્તવ્યમાં ભાવનાને વધારે સ્પર્શતા હતા, એનું કારણ એ છે એ ભાવનામાં વૈરાગ્ય શબ્દ ઉત્પન્ન થાય છે એટલે એમની પદ્ધતિમાં એ વિશેષ વાત. તથા તે ચિત્ત વિક્ષેપ પામી પછી વૈરાગ ઉપશમને ધારણ કરતું નથી, માટે તે પ્રશ્નનું સમાધાન જ્ઞાની પુરુષોએ કર્યું છે તે સમજવા આજીવમાં વૈરાગ્ય ઉપશમ અને સત્સંગનું બળ હાલ તો વધારવું ઘટે છે. એક બીજો શબ્દ નાખ્યો, વૈરાગ્ય ઉપશમ અને સત્સંગ એ ત્રણેયનું બળ વધ્યા પછી એ વાત છે. જ્યાં સુધી એ ત્રણેય બળ ન વધે ત્યાં સુધી સિદ્ધાંતને અડવા જેવું નથી એમ કહે છે. કેવી રીતે શરૂ કરવું એમ કહે છે, ક્યાંથી શરૂ કરવું?
બહુ મહત્વનો વિષય લીધો છે. ગુરુદેવને ખ્યાલ આવ્યો હતો, ઘણી વાર કહેતા કે આ વાત સાંભળીને સિદ્ધાંતને પોતે વાત ઘણી કરી છે, લોકો બોલતા થઈ જાય છે કે શું જીવનમાં કઈ ઠેકાણું ન હોય, અને પછી એક દ્રવ બીજા દ્રવનો કરી શકતો નથી. એ રીતે ગુરુદેવને એવી જ્યારે કોઈ પરિસ્થિતિ કોઈ ખ્યાલ આવી જતો ત્યારે બહુ નારાજ થઈ જતા એ વિષય ઉપર, એના નારાજગી થઈ ગઈ, નિષેધ બહુ જોરથી કરતા, એનો કરતાથી નિષેધ કરતા. એટલે તે સમજવા માટે, એટલે સિદ્ધાંત સમજવા માટે આ જીવમાં વૈરાગી ઉપશમ અને સત્સંગ બળ હાલતો વધારવું ઘટે છે એમ જીવમાં વિચારી વૈરાગ્યાદી બળ વધવાના સાધન, વૈરાગ ઉપશમ અને સત્સંગ બળ વધવાના સાધન આરાધવાનો નિત્ય પ્રત્યે વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છે. નિત્ય પ્રત્યે સત્સંગ આરાધવો, નિત્ય પ્રત્યે વૈરાગ ઉપશમ આરાધાય, એ પ્રકારના જે સાધન બાહ્ય સાધન સત્સ્ફૃત આદિ એને નિત્ય પ્રત્યે એ વિષયની અંદર વધારે સમય અને શક્તિનો એમાં વ્યય કરવો ઘટે છે. વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારિગતિની વિશે અનંતથી અનંતવાર જન્મનું મરણ થયા છતાં હજુ તે જન્મ મરણાદી સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવી સર્વા. આ પહેલો પ્રશ્ન છે. જ્યારે જીવ આત્મહિતની વિચારણામાં આવે છે ત્યારે એને પહેલો પ્રશ્ન જન્મ મરણનો વિચારવાનો છે, બીજી કોઈ પ્રતિકૂળતા નહીં. અમુક પ્રતિકૂળતાઓ થતી જાય, અમુક પ્રતિકૂળતાઓ ઓછી થાય તો સારું, એમ નહીં. પહેલો પ્રશ્ન એને જન્મ મરણનો નાશ કરવાનો ઉગવો જોઈએ આત્મામાંથી, કે આનું શું કારણ છે, આ કેમ ઘટે. એટલે એ વાત લીધી તીર્થંકર દેવ ને વાત લઈને એ વાત લીધી કે વિચારની ઉત્પત્તિ થવા પછી, એટલે જો આ વિચાર આવ્યો તને, આ બાજુનો વિચાર આવ્યો સંસારથી બીજી બાજુનો અસંસારનો, તો વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે એમના નામે લીધું, એમણે આ રીતે કર્યું હતું, તું એમને રસ્તે જા, એમણે જે કર્યું એ તું કર. એ વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારિગતિ વિશે અનંતથી અનંતવાર જન્મ મરણ થયું, અને અનંતવાર જન્મ મરણ થવા છતાં હજુ તે જન્મ મરણ આદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, કેમ થતી નથી, એ જન્મ મરણ માટે એવું કોઈ કારણ કેમ મને મળતું નથી. આ રૂપ પહેલો મટાડવો છે. તો હવે કેવા પ્રકારે ક્ષીણ કરવા, આ પ્રશ્ન પહેલો આવવો જોઈએ. સામાન્ય રીતે ધર્મના ક્ષેત્રમાં આવનારને બીજો પ્રશ્ન આવે છે કે અત્યારે મને આટલી પ્રતિકૂળતાઓ છે, મટી જાય તો સારો. કોઈને કાંઈ પ્રતિકૂળતા છે, કોઈને કાંઈ પ્રતિકૂળતા છે, અથવા કોઈને અભિલાષાઓ છે એ જગતના પદાર્થોની, તો એને ધર્મના ક્ષેત્રમાં જઈને કાં તો એ વિચાર આવે છે કે મારી આટલી આટલી ઈચ્છાઓ પૂર્ણ થાય તો સારું. તો પ્રતિકૂળતા કે અનુકૂળતાની જે ઈચ્છાઓ છે એ ધર્મના ક્ષેત્રમાં જઈને એ ઈચ્છા એને મનને બેચેની અથવા મનનું અસુખ ઊભું કરે છે, મન સમાધાન પામતું નથી, એટલે મનના સમાધાન માટે ધર્મના ક્ષેત્રમાં આવીને કાંઈક ને કાંઈક ઈચ્છા માટે વિચારે છે. આ માર્ગ બીજી રીતે છે કે આ ભાવમાં તો પૂર્વકર્મને હિસાબે જે થવું હોય તે થવાનું જ છે, પણ મારો જન્મ મરણ કેમ માટે એ વાત મારે પહેલાં વિચારવી છે. અહીંથી શરૂઆત કરે છે. આટલો ફેર છે. નવા આવનાર ધર્મના ક્ષેત્રમાં આવનાર આવનાર વચ્ચે આ ફેર છે, અને આ બહુ મહત્વનો ફેર છે. એ ધર્મના મૂળ, ધર્મ અધર્મના મૂળ કારણોમાં જશે. આ વિચાર કરનાર ધર્મ થવા કે અધર્મ થવાના મૂળ કારણો બાજુ જશે, અને બીજી ઈચ્છાઓની તૃપ્તિ માટે જે જશે એ પુણ્ય ને પાપના સિદ્ધાંતોમાં બોલવું તો જઈ શકે કે પાપના ફળમાં આમ થાય, પુણ્યના ફળમાં આમ થાય. એટલે એનું જે આખું લેવલ છે અને આનું લેવલ છે પહેલેથી જુદું થઈ જાય છે. વિચારની ભૂમિકાનું બે જુદું પડી જાય છે. અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે એમ કેવું છે? એવી કઈ ભૂલ રહ્યા કરી છે કે જે ભૂલનો આટલા સુધી પરિણામ થયું છે હજી મટી નથી? એવી મેં અનંતકાળમાં એવી કઈ ભૂલ ચાલુ રાખી છે કે હજી ને હજી ચાલુ છે? આ મૂળમાં જવાની વાત છે. એ મૂળની વાત ઉગે એ રીતે અહીંયા શરૂઆત થવી જોઈએ એમ કહેવાનો અહીંયા અભિપ્રાય છે. પછી શાસ્ત્ર જ્ઞાનની અંદર જે કાંઈ વાત છે એમાં બે વિભાગ છે, એક સિદ્ધાંત બોધનો, એક ઉપદેશ બોધનો. તો પ્રથમ ઉપદેશ બોધને અંગીકાર કરીને સિદ્ધાંત બોધમાં પ્રવેશ કરવો એ આ પત્રની અંદર મુખ્યપણે એમનો કહેવાનો અભિપ્રાય રહેલો છે.